નમસ્કાર મિત્રો, 12મા પ્રકરણમાં આજે જોઈશું કળોયો કકળે છે. રગા મહારાજને ખબર પડી ગઈ કે સંતો અગ્નિ પરીક્ષા માટે તૈયાર થઈ છે ત્યારે બ્રહ્મપુત્રનો પુણ્ય પ્રકોપ ભભૂકી ઉઠ્યો. એ પરીક્ષા કરનારા છે કોણ? એ પાપ પુણ્યના પારખા લેનારા શું ભગવાનના દીકરા થઈ આવ્યા છે? સાપર જઈને જોરદાર જુબાની આપ્યા પછી માંડ માંડ શાંત થયેલો રઘો ફરી અશાંતિ અનુભવી રહ્યો. ગામના ખટપટિયાઓ પ્રત્યેના એના આવેશો અને આવેગો માંડ કરીને શમ્યા હતા એ ફરી પાછા ઉગ્ર બની ગયા. તમે કાંઈ ધર્મરાજાના અવતાર છો કે કોઈના ધર્મ અધર્મના પારખા કરવા બેઠા છો? અરે, ધર્મરાજા પણ એકવાર જરાક ખોટું બોલી ગયા હતા, એમાં એના રથનું પૈડું વેંત એક હેઠું ઉતરી ગયું હતું. પણ ગામ આખું જયારે પરપીડનના આનંદમાં ગુલતાન હતું ત્યારે રઘાનો આ વિરોધ કોણ કાને ધરે? લોકોને તો એક જ ચિંતા હતી કે મેલડીના કોપને કારણે વરસાદ બંધાઈ ગયો છે. સંતોએ મેલડીનું થાનક અભડાવ્યું છે એટલે ગુંદાસર ઉપર માતાનો કોપ ઉતર્યો છે. પૂછ ને મૂછ ઉપર ભાર છે તેથી પંચાણ ભાભો પંચકમાં જ ભરખાઈ ગયો. અને હવે પાંચ પ નામધારીઓ એની પાછળ પાછળ જવું પડશે. વળી મૂછની જેમ પૂછ ઉપર પણ ભય હોવાથી ગામનો ઢોર ઢાંખર ટપો ટપ ગરવા માંડશે. અને આ બધી આપત્તિઓના મૂળમાં તો સંતો સાદોળનો પાપાચાર જ જવાબદાર છે. સંતો પોતે ભલે ને આ આરોપનો ઇન્કાર કર્યા કરે અને મોટી સતી સાવિત્રી હોવાનો દાવો કર્યા કરે, પણ એના સતીત્વની સાબિતી શી? એની સાખ તો એકમાત્ર એનો પતિ જ પૂરી શકે, પણ ગોબર તો ગાર જ થઈ ગયો. સાદોળ જન્મટીપમાં જઈ બેઠો, હવે તો એનો પારખો કરવાનો એક જ રસ્તો રહ્યો છે. ધગધગતા તેલના તાવડામાં હાથ બોળી જુએ, જો એના પેટમાં કાંઈ પાપ નહીં હોય તો ફળફળતા તેલમાં એની ઊની આંચ નહીં આવે. ધગધગતું તેલ એના આંગળાને અડશે નહીં, અને જો પાપ કર્યું હશે તો હાથ સડસડી જશે ને ધાડ કરતું ને બધું છતું થઈ જશે. રગાએ કહ્યું, આવા સતના પારખા તો સત જગમાં હાચા પડતા હશે. આ હળાહળ કળજગમાં તો કડકડતા તેલમાં કડામાં બિચારી છોકરીનો હાથ ફળફોલી ઉઠશે. સામેથી જવાબ મળ્યો, તું શું કામે ઠાલો પારકે વંચ્યા કરીને દુબળો પડોસ? રઘાનો વળતો જવાબ હતો, ગામની વહુ દીકરી ઉપર આવા વિતક વિતાડવાની મુખત્યારી તમને કોણે લખી દીધી છે? કોર્ટ દરબારમાં કામ તમે માથે લઈ લેનારા છો કોણ? પણ પરિસ્થિતિ એક તરફ રામ ને બીજી બાજુ ગામ જેવી હતી, એમાં રઘાની વાત કોણ સાંભળે? ગામ આખા ઉપર કોપ ઉતર્યો છે, તઈ મેલડીને રીઝવવાના ધર્મના કામમાં આડે જીભ વાવનારો તું કોણ? ચારે બાજુથી રઘા સામે પોકાર ઉઠ્યો, એના ઉપર હેતવારોપણો પણ થવા લાગ્યા. હવનમાં હડકા નાખનારો તું રગલો નહીં, રાખ છો રાખ. ગામ આખાનો નખોદ કઢવી નાખીને પંડ્યા ન્યાલ થઈ જવાની તારી દાનત છે. આમાં તારા પંડ્યનું જ કંઈક દાળમાં કાળું લાગે છે. નિકર નહી જાતનો નહી જાતનો કે સંતોનો મોટો વાલેશ્રી તું સાનો થઈ બેઠો છે? સંતોનું ઉપરાણું લઈને પોતાના જ કાળા ધોળા ઢાંકતો લાગો છે. રઘાને લાગ્યું કે લોક લાગણી સામે ટક્કર ઝીલવી મુશ્કેલ છે. ત્યારે એણે મુખીને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ એણે જોયું ભવાનદા તો આ કિસ્સામાં કુહાડાના હાથા જ બની રહ્યા છે. ત્યારે સીધો હાદા પટેલ પાસે જઈ પહોંચ્યો અને આવી ધોકાંપથી પરીક્ષામાં સંતુને સાથ નહીં આપવા દેવા વિનંતી કરી. લાંબી માથાજીક ચાલી રઘાને સમજાયું કે આ પારખું કરાવવામાં હદા પટેલનો વિરોધ તો મારા કરતા વધારે ઉગ્ર છે. છતાં એ ભદ્રિક જીવ લોક લાગણીના જુવાળ સામે સમક્ષ લાચાર થઈને બેઠા છે. સંતુ કેમે કરી માનતી નથી? હું જેમ જેમ ના કહેતો જાઉં છું એમ એમ વધારે ને વેન લેતી જાય છે કે મારા પારખા કરી લેવા દો ને માથેથી કલંક ઉતારવા દો. બાપુ, આ કળજગમાં આવા પારખા હાચા ન પડે, રઘાએ કહ્યું. પણ સંતોને સતીમાં ઉપર આસ્થા છે, એ કહે જ કે સતીમાં મારી રખ્યા કરશે. બાપુ, પણ તાવડાના ફણ ફણતા તેલમાં હાથ બોળાય તયે ફળફોલા ઉઠશે, તયે સતીમાં આડા હાથ દેવા નહીં આવે. એ તો હું કઈ કઈને થાય કે સતત સતના પારખા આવી રીતે ન થાય, પણ સંતો કેમેય કરી સમજાતી નથી. કહે છે કે મારે કારણે આખા ઘર ઉપર કાળું કળંક આવે, એના કરતા મારું પારખું કરી લેવા દો. સાંભળીને રઘો નિરાશ થયો. તરણોપાય તરીકે એણે કમાડની આડશે ઊભીને ખુદ સંતોને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો ને રડમસ અવાજે એણે આજીજી વિનંતી કાકલુદી સુદ્ધા કરી જોઈ. દીકરી, આ ભામણ ડોહાનું કહેવું માની જા, આવી દાદારંગી થામાં અને ગામના માણસનું બોલવું ગણકાર આય નહીં, એ તો બે ગાઉ આગા હાલે ને બે ગાઉ પાછાય હાલે, આવી આકરી અગન પરીક્ષા રેવા દે બાપ રેવા દે. પણ સંતો પાસે એક જ ઉત્તર હતો. ઓગળ બાબાએ ડાકલા વગાડીને કીધું છે કે કડામાં હાથ બોળનાર કંઈ પાપ નહીં કર્યું હોય તો ધગધગતું તેલ આંગળાને અડશે નહીં, સાચને આંચ ન હોય. હાથ બોળનારીના સત સાચા હશે તો મેલડીમાં એની રક્ષા કરશે. બાપુ, આ કળજગમાં કોઈ મેલડી હાથ દેવા નવરી નથી. ફણફણતા તેલમાં હાથ બોળીને ભડથું થઈ જાહે, ભડથું નહીં થાય નહીં થાય. સંતો હિંમત વેર કહેતી હતી. મેં સામે હાલીને હાથ બોળવાની હા કહેવરાવી છે, હવે પારોઠના પગલા ભરું તો મારા દસમંદ રાજી થાય, ઓજો કાળું કલંક કાયમનો થઈ જાય. ના ના, હવે તો ભગવાનને ભરો હે, મેલડીનો કોપ ઉતારવા દો. સંતોનું જિદ્દી વલણ જોઈને રઘો બેચેન બન્યો. જીવા ખવાસે જુક્તિપૂર્વક ઓદળ બાબાને ધૂણાવીને આ પારખા માટે મંગળવારનું મુહૂર્ત કઢાવ્યું હતું. એ મંગળવારની આગલી રાતે રઘાને ઊંઘ ન આવી. એને થયું કે બે ચાર માથાભારે માણસોને માથે હાથે ગામની એક નિર્દોષ ગૃહિણીની નાલેશી થઈ રહી છે. ભોળુડા ગામ લોકો મેલડીના કોપની તરકડી વાતોથી ભરવાઈને આ નાલેશીમાં સાથ આપી રહ્યા છે. હવે અમે માણસો એ ઘુઘરિયાળાની વાતોથી ભોળવાઈ જઈને પાલી પાલી ખીચડાના અને પવાલું પાલું કુલેરના નિવેદ જારી નાખ્યા છે. એમને વધારે ભડકાવવા માટે જીવા ખવાશે ગામના પિયાવામાં પૂતળા નંખાવ્યા છે. આ બધા કૌભાંડમાં સમજોબાનો દોરી સંચાર રહેલો છે એમ સમજાતા રઘો ઠકરાણાને સમજાવવા, બલકે સંતો માટે દયા યાચવા જવા તૈયાર થયો. એક હાથ ગિરજાને ખભે ટેકવીને અને બીજા હાથે લાકડીનો ટેકો લઈને એ ખોડંગાતો ખોડંગાતો દરબારની ડેલીએ જઈ પહોંચ્યો. થોડા સમયથી ઠકરાણા જોડેનો પોતાનો નાતો બગડ્યો હોવાથી અત્યારે એમની સમક્ષ દયા યાચવા જતા રઘાનો પગ ભારે તો લાગતો હતો, છતાં એણે સંતોની લાજ રક્ષવા સારું અત્યારે લાચાર બનીને ડેલીના ઉંમરે પગ મૂક્યો. જે ઓરડે જતા એને કોઈ અટકાવનાર જ નહોતું ત્યાં આજે ઉમરામાં જ ઓટા ઉપર પંચાણા બાબાના અનુગામી અને જીવાના દૂરના પિતરાએ પુનશીએ રઘાને પડકાર્યો. બાને કે બે વાત કરવી છે. રઘાએ રજા માગી. બાના હકમ મન્યા ડેરીમાં કોઈને ગરવાની ના છે. તો બાનો હકમ લઈ આવ્યો જા, રઘાએ કહ્યું. પુનસી અંદરને ઓરડે ગયો અને થોડી વારમાં જ પાછો આવ્યો. બાને અટાણે ટાણું નથી, પણ મારે બે મિલેટ જ વાત કરવી છે. બે શું, અર્ધી મિલેટની એ ફુરસદ નથી અટાણે, પુનસીએ કહ્યું. બાપુના મંડવાડ ટાણે ઠાણે ઠાલો કકડાટ કરવો રેવા દો નહીં. મારે બાપુની ખબર કાઢવી છે. ઘણા દી થયા હું એને નથી પૂછી, રઘાએ કહ્યું. જા ફરીદાણ બાને કે રઘા મહારાજ ઉમરે ઉભા છે. પુનસી ફરી બબડાટ કરતો કરતો ઓરડે ગયો. રઘો ઉત્સુક બનીને સમજોબાના ઇજનની રાહ જોઈ રહ્યો. પુનસી પાછો આવ્યો ત્યારે એના મોઢા ઉપર વધારે કરડાકી દેખાતી હતી. બોલ્યો, ઘરમાં મંદવાણ ઘેરાડો હોય તય કચકચ કરવા હું કામ આવ્યો છો? એમ બા કીએ છે. કચકચ કરવા નથી આવ્યો બા. હવે રઘાને ઠકરાણા ઠેક અંદરને ઓરડે સાંભળે એવા મોટા અવાજે બોલવા માંડ્યું. હું તો અટાણે નિયા માંગવા આવ્યો છું. ઓરડાના પેટાળમાંથી જ અવાજ આવ્યો. નિયાના હગલા માથે ઉભો રહીને માથા વઢાવનારા માઈલો, તું હું મોઢે નિયા માંગવા આવ્યો છો? બા, હું મારે કામે નથી આવ્યો, ગામની એક નોંધારી નિયાણીનો નિયા કરવા કરાવવા આવ્યો છું. જ્યારે જા, નિયાણીનો મોટો વાલેશ્રી ન જોયો હોય તો. ઓરડેથી અવાજ આવ્યો, આય કોને ઉઠા ભણાવવા આવ્યો છો? ઉપરા ઉપરી જાકારા મળવા છતાંય રઘો નિરાશ ન થયો. એને વધારે અર્જવ ભરી વાણી ઉચ્ચારી, બા તમારી રાંકડી રૈયત વળી વાત કરવા આવ્યો છું. ગામનું જે કળોયો બચારું કકળી રહ્યું છે એના ઉપર અટાણે વેળ પડી છે. તમે તો રૈયતના માવતર, તમારી દીકરી ઉપર દિયા નહીં કરો તો એ ગભડુની હત્યાનું પાપ ગામ આખા ઉપર ચડશે. એ ગભડુની તો ઓલી હગા ધણીને ગુડી નાખનારી જ કે બીજી કોઈ? ઓરડેથી પડકાર થયો. એના પાપે તો ગામ ઉપર મેલડી કોપી છે ને મેં બંધાણો જ. ના બા ના, એના ધણીને ગુડ નારતો ઓલ્યો માંડણીઓ એ જેલમાં બેઠો મજા કરે મોળાને પાંદડે. સંતો તો બચારી ગવત્રીના દાંત જેવી હોજી છે. હવે હોજીના હગલા, સમજુબાએ વળતો જવાબ આપ્યો. ત્યાં તો અંદરના ઓરડેથી એક પૌરુષી ખોંખારો સંભળાયો, ગળે ગળફો આવ્યો હોય ને ખખરી કાઢવા ખૂંખારવો પડે એવો કોઈનો દબાયેલ અવાજ ઉઠ્યો ને રઘાના કાન ચમક્યા. હજી તો એ અવાજ ખૂંખારનાની પૂરેપૂરી પરખ કરે ત્યાં તો ઠકરાણાએ એકાએક ઉગ્રતાથી એને પાંખવા માંડ્યો. એલા શું કામે અહીંયા કણે ઉભો છો? કિયો ગરાસ દાટ્યો છે તારા ડોહાનો? પૂંછડીલા મેલેક પાણો આ ધુતારા ઉપર નીકળ ડેલીમાંથી, તારું મોઢું કાળું કઈ જટ. સાંભળીને રઘો ડઘાઈ ગયો. ઠકરાણાને એકાએક શું થઈ ગયું? અણધારી કમાન કેમ કરતા છટકી? હમણાં સુધી તો સંતોની વગવણી કરવામાં મશગુલ હતા, એ આમ અચાનક કોપાયમાન કેમ થઈ ગયા? ઠકરાણાનો ભેદી મિજાજ જોઈને રઘો એવો તો બે બાકડો થઈ ગયો કે સંતોનો મુકદ્દમો લડવાનું માંડી વાળીને એ સહસા જ ગિરજાના ખભા પર હાથ ટેકવીને ડેલી બહાર નીકળી ગયો. કળોયો કકળે છે મિત્રો, હવે આગળ શું થાય છે એ આપણે જોઈશું.